તારીખ 7/7/1996 ના દિવસે પૂજ્ય ભાઈ શ્રી દ્વારા થયેલ તત્વચર્ચા સળંગ પ્રવચન નંબર 160 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ છે.
અમુક સુધી નથી. જેને આત્મ સ્વરૂપ જોયું છે અથવા જેના જ્ઞાનમાં આત્મ સ્વરૂપ આવ્યું છે પોતાનો અભિપ્રાય કર્યો છે કે જો જ્ઞાનીને ઓળખે એ મુમુક્ષુ ધ્યાન કરવાની ઉતાવળ ન કરે અને કરે છે તો એ ઉન્માર્ગે ચડી જાય છે, નિધિની ભૂલ કરે છે, સ્વરૂપ પ્રાપ્તિની રીત છે એ ભૂલ છે. એટલે ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યું જાય છે એમ બને છે. આ તો બીજા બીજા ધ્યાન આદિ એટલે બીજા બીજા પ્રયત્નો કરે છે. ચિંતન જુદી વસ્તુ છે, ધ્યાન જુદી વસ્તુ. ચિંતન કરે છે, ગુણો નું ચિંતન કરવું. જેને સત્પુરુષ ની ઓળખાણ થાય એને એના ગુણો નું ચિંતન સહેજ થાય જ છે. એકાંત કા ભી નિષેધ. મુમુક્ષુ કો સત્સંગ મેં રહેના ચાહીએ. મુમુક્ષુને સત્સંગમાં રહેવું એ એના માટે હિતાવહ છે, એકાંતમાં રહેવું તે હિતાવહ નથી. એકાંતની ભૂમિકા નથી, મુમુક્ષુની એકાંતની ભૂમિકા નથી. સત્સંગમાં રહેવું જોઈએ. એકાંતમાં એકાંતમાં રહેવાથી અનેક જાતના વિચારો આવે છે અને જરૂર કરતા જે વધારે વિચારો આવે છે એને પોતાને કઈ દિશામાં લઈ જાય એનો પોતાને ખ્યાલ ન રહે. સત્સંગમાં જે વિચારો આવે છે, પરિણામો થાય છે, એનો વિમર્શ થાય છે, એની ચર્ચા થાય છે અને પોતાની ભૂલ પોતાને ખ્યાલમાં ન આવે એ સત્સંગમાં ખ્યાલમાં આવે છે. સત્સંગનો એટલો બધો લાભ છે કે પોતાની ભૂલ એ રીતે સહેલાઈથી ખ્યાલમાં આવી જાય છે. જે ઘણા પરિશ્રમે ખ્યાલમાં ન આવે એ સહેલાઈથી ખ્યાલમાં આવી જાય છે, એવું બને. જ્ઞાનીની વાણીની એક વિશેષતા છે કે શાસ્ત્રમાં એ વાત ન જોવામાં મળે, વાંચવામાં ન મળે, અને એવી વાત કોઈની પાસેથી સાંભળી પણ ન હોય. છતાં જ્ઞાની પુરુષ કે એ જો અનુભવ એ વાતનો અનુભવ કરે તો એમ આવે કે બરાબર છે, આ અનુભવી પુરુષ કહે છે. જ્ઞાનીની વાણી એટલે અનુભવી પુરુષની વાણી, એ વાણીમાં અનુભવ છે. અનુભવીને એ વાત કરે છે એટલે જો અનુભવ સાથે ટેલી કરે, અથવા એક જ્ઞાની કહે છે એવો અનુભવ કરીને ટેલી કરે તો એને એમ લાગે કે જ્ઞાની કહે છે તો એ સત્ય છે, એ બરાબર યથાર્થ છે, એમ અનુભવથી એને મેળવી મેળવણી કરી શકાય છે. શાસ્ત્રમાં કોઈ વાત ન હોય કે સાંભળી ન હોય છતાં પણ એ વાત સાચી છે ને યથાર્થ છે એમ કેમ નક્કી થાય, કેવી રીતે એનો નિર્ણય થાય કે અનુભવ કરીને એ સમજે તો એને બરાબર લાગે કે એ કહે છે એમ જ અનુભવ થાય છે, માટે એ વાત યથાર્થ છે. અનુભવ છે એ કોઈ પણ વાતની ખરી ખોટી નક્કી કરવાની કસોટી છે. જેમ સોનાને કસોટી ઉપર ઘસવાથી નક્કી થાય કે સોનું છે કે પિત્તળ, ચમક ઉપરથી એ નક્કી ન થાય, રંગ ઉપરથી એ નક્કી ન થાય, ને ઘાટ ઉપરથી એ નક્કી ન થાય, કસોટી ઉપર ઘસવાથી જ સોનું નક્કી થાય. એમ કોઈ પણ વાતને અનુભવમાં અનુભવથી નક્કી કરવી એ અનુભવની કસોટી છે. અનુભવ છે એ કસોટી છે, ત્યાંથી એ વાતની યથાર્થતા નક્કી થાય. એનું કારણ શું છે કે મહાવીર ભગવાનના નામે કોઈ વાત કરે, મહાવીર ભગવાન આમ કહેતા હતા. મહાવીર ભગવાન 2500 વર્ષ પહેલા થયા, એમ જ મહાવીર ભગવાન કહેતા હતા કે નહોતા કહેતા હતા એમ કેવી રીતે અત્યારે નક્કી થાય? પણ અનુભવની કસોટી એ વાત બરાબર લાગે તો સમજવું કે બરાબર છે, એ ભગવાનની કહેવી. કોઈ પણ પદાર્થને પર્યાય એ પદાર્થના ક્ષેત્રને બહાર ન હોય, ક્ષેત્ર કયો કે પ્રદેશ કયો, તો કોઈ પણ જીવની જ્ઞાનની પર્યાય એના ક્ષેત્રથી બહાર કામ નથી કરતી, બહાર ક્ષેત્રથી આગળ વધીને ક્યાંય પરિણમન કરતી, ક્ષેત્રની મર્યાદામાં પરિણમન કરે છે. તો અવાજ સાંભળ્યો આપણે એમ કહી શકીએ કે મારો ઉપયોગ ત્યાં ગયો એમ નથી, ત્યાં જે અવાજ થયો એના ઉપર લક્ષ્ય ગયું છે. લક્ષ્ય ગયું છે અહીંયા તો પરિણમન તો અહીંયા જ થયું, પોતાના ક્ષેત્રમાં જ થયું, પણ પોતાના ક્ષેત્રમાં રહીને દૂરવર્તી ક્ષેત્ર હોય, દૂરનું ક્ષેત્ર હોય એનો જાણવાનો, એને પણ જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. સૂર્યચંદ્રને આકાશના વાદળાને આપણે જોઈએ છીએ તો જ્ઞાન કંઈ ત્યાં જાતું નથી, અહીંયા એનો ફોટો પડે છે, જોવાનો સૂક્ષ્મ આંખમાં છે. મોટી ચીજ ગમે એટલી હોય, આખો હિમાલય હોય તો પણ આંખથી દેખાય છે. જ્ઞાનને પોતામાં રહીને દૂર ક્ષેત્ર વર્તી અને દૂર કાળ વર્તી પદાર્થોને જાણવાનો ચમત્કારિક સ્વભાવ છે. પોતામાં રહીને જાણી લીધું અને માપી લીધું, એને શક્તિ છે. એ જ્ઞાનની શક્તિ અને સામર્થ્ય છે, એટલે એમ બની શકે. ત્યાં જવાની જરૂર નથી જ્ઞાન, કે જાય તો ધ્યાન અને ન જાય તો મને, એવું કંઈ જરૂરી નથી. ઉપયોગની દિશા બદલે છે. અંતર્મુખ અને બહિર્મુખ એવી બે દિશા છે. દશા અહીંયા ને અહીંયા બે પડખા ફરે છે. આમ પણ થાય છે ને આમ પણ થાય છે, પણ થાય છે અહીંયા ને અહીંયા. અંતર્મુખ થાય તો પણ અહીંયા થાય છે, બહિર્મુખ થાય તો પણ અહીંયા થાય છે. જરૂરી નથી. બહિર્મુખ ઉપયોગ થાય તો જ બાહ્ય પદાર્થોને જ્ઞાન જાણે, એવું પણ જરૂરી નથી. જ્ઞાનની સપર પ્રકાશક શક્તિ એવી છે કે અંતર્મુખ રહીને પણ બાહ્ય પદાર્થોને તે જાણી શકે છે. દરેક જીવનું ક્ષેત્ર કેટલું છે? ક્ષેત્ર એટલે એરિયા, ઘનમાપ, લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ. દરેક જીવનું તેના દેહ પ્રમાણ છે, સ્વદેહ પ્રમાણ. આપણું જે શરીર છે, પગથી માથા સુધી, આ આત્માનું ક્ષેત્ર છે. જેને જેટલો શરીરનું માપ હોય એ પ્રમાણે એના આત્માના પ્રદેશો ગોઠવાયેલા છે. પાણીને લોટામાં નાખો એટલે એટલું ક્ષેત્ર છે, તપેલામાં નાખો તો એટલું ક્ષેત્ર છે. જે વાસણમાં પાણી નાખો એના આકારે એટલા ક્ષેત્રમાં એ પાણી રહે. એમ જે દેહમાં આત્મા આવ્યો દેહ જેટલું એનું ક્ષેત્ર છે. ત્યાં બધી અવસ્થાઓ છે, બધા ગુણો પણ ત્યાં છે અને બધા ગુણોને પર્યાયો પણ ત્યાં છે. ત્યાંથી બહાર નથી કોઈની પર્યાય. એક સમુદ્ઘાત વખતે દેહની બહાર પર્યાય જાય છે. વેદના સમુદ્ઘાત છે, કેવળી સમુદ્ઘાત છે, શરીરની બહાર જાય છે, પણ આત્માની બહાર નથી જતી. એ વખતે આત્માના પ્રદેશો પણ વિસ્તાર પામે છે. એટલે આત્માના પ્રદેશો ક્ષેત્રોથી બહાર કોઈ આત્માના ગુણની અવસ્થા થાય, જ્ઞાનની કે કોઈ પણ ગુણની, એવું બનતું નથી. કોઈ પણ પદાર્થની અવસ્થા તેના ક્ષેત્રથી બહાર ન થાય, પરમાણુની પરમાણુના ક્ષેત્રથી બહાર ન થાય. એટલા માટે જ આપણે ત્યાં બે પદાર્થની ભિન્નતા છે એ દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી કહેવામાં આવે છે. એટલે કોઈ પદાર્થની કોઈ પદાર્થ ઉપર અસર થાય છે એમ આપણે જે કહીએ છીએ, એમાં કોઈ પદાર્થની અવસ્થા કોઈ પદાર્થમાં જઈને કાંઈ કામ કરે છે એવું નથી. કોઈએ કોઈનું અપમાન કર્યું, તેથી જેનું અપમાન કર્યું તેને ગુસ્સો આવ્યો, ક્રોધ થયો. ક્રોધ કરનાર એમ કહે છે કે એને અપમાન કર્યું માટે મને ક્રોધ થયો. એને અપમાન ન કર્યું હોત તો હું ક્રોધ ન કરત. સામાન્ય વ્યવહાર આવી રીતે વ્યવહારથી વાત થાય છે, પણ જેને અપમાન કરવાનો ભાવ કર્યો એને પોતાના આત્મામાં કર્યો છે, બીજાના આત્મામાં તો કર્યો નથી. અપમાનના જે શબ્દો કયા તે પણ ઉદગમની પર્યાય શબ્દોમાં રહે છે, કે આ આત્મામાં તો આવી નથી. જેનું અપમાન કર્યું તે આત્મામાં આવી નથી. આપણે એમ છે કે છોકરાઓ છોકરા પ્રગટો તો લોકો મને ગાળ દીધી કે તને ક્યાં ચોંટી ગઈ છે, જાને ભાઈ તું મૂકને એ વાતને, ઝઘડો છોડી દે. તો મને ગાળ દીધી પણ તને ક્યાં ચોંટી છે એમ કે એને, એનો અર્થ શું છે? કે શબ્દની પર્યાય શબ્દના પૂજ્ય પરમાણુ મારી બોલનારનો ભાવ છે, એ ભાવ એને આત્માની મર્યાદા. અહીંયા તો કઈ આવતો નથી, શબ્દો આવતા નથી, એનો ભાવ આવતો. પણ જીવ ઉપાધિ ધારણ કરે કે મને કહ્યું તો એને કસાય થયા વિના રે નહીં. એ ઉપાધિ છે. ઉપાધિનો અર્થ શું છે? કે જરૂર વગર બધો ઉપાડવો છે, એનું નામ ઉપાધિ. ઉપાધિ વરે છે એમ કહેવાય. ઉપાધિને શું કહે? જીવ ઉપાધિને વરે છે. વરે છે એટલે અંશો અંશો ધારણ કરે છે. કઈ લેવા દેવા નથી. કોઈ પર પદાર્થ સાથે, ચાહે બીજો જીવ હોય કે બીજો પરમાણુ હોય, એની સાથે આ આત્માને કઈ લેવા દેવા કોઈ સંબંધ નથી. છતાં સંબંધ જોડે છે એ ઉપાધિ વારે. સંબંધ નહીં હોવા છતાં સંબંધ જોડે, સંબંધ માને, સંબંધ સ્વીકારે, સંબંધની કલ્પના કરે ત્યારે એને ઉપાધિ થયા વિના રહીએ નહીં. એટલે પદાર્થની ભિન્નતાનું જ્ઞાન એ ઉપાધિ રહિત થવા માટે છે. એ પદાર્થનું વિજ્ઞાન છે, સાયન્સ. એક સાથ દો પ્રકાર ઉપયોગ બહાર હોતા હૈ ઓર લબ્ધ પરિણતિ અંદર પરિણતિ અંદર ઉપયોગ તો બહાર હોવે વો અંદર નહીં અંદર હોય છે બહાર લબ્ધ પરિણતિ ચૈતન્ય છે એમાં જ્ઞાન જ્ઞાનનો સમાવેશ છે. ચૈતન્યમાં જ્ઞાનનો સમાવેશ છે. ચૈતન્યમાં જ્ઞાન અને દર્શન બંને છે. ભેદથી એને જ્ઞાન કહે છે અને અભેદથી તેને ચૈતન્ય કહે છે. બે જુદી જુદી વાત નથી. આત્મા બધાનો એક સમાન છે, તો પણ સંયોગ કર્મ ગુણાનુબંધ બધાના અલગ અલગ છે. એ તો એમ છે કે મૂળ સ્વરૂપે બધાનો આત્મા એક સમાન છે, એક સરખો છે. અવસ્થા એ એક સરખો છે, અવસ્થા એ બધાની અવસ્થા જુદી જુદી યોગ્યતા વાળી છે, અને સંયોગો પણ બધાના જુદા જુદા છે. જાતિ અપેક્ષા એ એક સરખી જાતિ છે, એટલું જ લેવાનું છે. બધા એક જાતના, પછી આખા વિશ્વમાં અનંત સિદ્ધ આત્માઓ છે, અનંત નિગોદના આત્માઓ છે. ચારે ગતિમાં પણ બધાની યોગ્યતાને અવસ્થાઓ જુદી જુદી. એ પણ ચિત્તને ચેતનામાં લીન કરવી, એટલે પોતાના ઉપયોગને સ્વભાવમાં લીન કરો. જ્યાં ઉપયોગ છે ત્યાં ચેતના ચેતના છે અથવા સ્વભાવ. જ્યાં ઉપયોગ છે ત્યાં જ ચૈતન્ય સ્વભાવ છે, ચેતના સ્વભાવ છે. ઉપયોગને અંતર્મુખ કરો તો ચેતનામાં લીન થાય. લક્ષણ રૂપ છે અને સ્વભાવ છે એ સ્વરૂપ છે. લક્ષણથી સ્વરૂપને ગ્રહણ સ્વભાવ છે. સામાન્ય જ્ઞાન સ્વરૂપ છે અને ઉપયોગ ને જ્ઞાન વિશેષ અને જ્ઞાન સામાન્ય બને. જ્ઞાન સામાન્યમાં તો દિશા બદલાતી નથી, બહિર્મુખ થાય છે, તેને અંતર્મુખ કરો. પોતામાં વાત ચાલે છે, બાત થોડા કરી લેવા. ક્યાં બાત દેખો હોય છે, હોવાનો સંભવ છે, સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. દુઃખ તો ક્યારે થાય કે આપણે કઈ અનુચિત વર્તાવ કરીએ ત્યારે તો દુઃખ થાય. સમજાવવાનો પ્રયત્ન કરો, કોઈ સમજવા ન માગે તો ઓવરટેક કરવાની વાત ઊભી થાય. શું છે, બધાના કેસ છે, અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ કેસ છે આ બધા. એટલે કોઈ પણ કેસ નું થરલી સ્ટડી કર્યા વિના એનો ઉકેલ કેવી રીતે, જનરલાઇઝ કરીએ તો એટલે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમજદાર હોય તો સમજે, પણ કોઈ અનાડી પણ હોય સમજદાર નથી પણ તો પછી ઓવરટેક કરવાનો પ્રશ્ન ઉભો થાય છે. હે અંતરાય પડે એને, એને તો ઘણો અંતરાય પડે, અંતરાય કર્મ એને ઘણો બંધાય છે. એટલે એને દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષનો યોગ મળવાનો બહુ જ મુશ્કેલ થાય છે. આપણી નિમિત્તનો સવાલ નથી રહેતો, નિમિત્તનો સવાલ એની યોગ્યતા છે. ભગવાનની વાણી છૂટે ત્યારે કોઈ અનિયમત ઉત્પન્ન થાય તો કઈ ભગવાનની વાણી નિમિત્ત થોડી ગયા, એવી રીતે નથી ગણાતું. પણ વિરોધ કરનાર પોતે અંતરાય કર્મ બાંધે અને એને તકલીફનું કારણ વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ. વર્તમાનમાં પણ એ જીવ દુઃખી છે અને ભવિષ્યમાં પણ દુઃખી જ થશે. કોઈ પણ જીવ દુઃખી થાય તો એને કરુણા આવવી, દ્વેષ નહીં, કરુણા આવવી, સમજાવવાનો પ્રયત્ન કરવાનો. કરુણા સે બાત કરીએ કે હમકો તરસ આપી હૈ કે આપ વર્તમાન મેં ભી દુઃખી હૈ, ભવિષ્ય મેં ભી બહુત દુઃખી હો જાયેંગે, હમકો કરુણા આતી. ઓર કરુણા જ્યાદા આવે તો રોના ભી આ જાતા હૈ. ફિર ઉગ્રતા નહીં આવેગી, તો બોલતા ને કે હમકો ક્રોધ આ જાતા હૈ, કરુણા આવે તો ઉગ્રતા નહીં આવેગી. સામને વાળા માનો કે અનાડી હૈ તો વાત અલગ રહેતી હૈ. उनको थोड़ा गुस्सा करके भी ठीक करना पड़ता है, कभी ऐसा नहीं होता है. लेकिन ऐसी बात सिखाए वो अच्छी नहीं लगेगी, ऐसी बात सीखी सिखाने में तो अच्छी नहीं लगती है.
तो
हम देखेंगे क्या मेरा पति है, मेरा बच्चा है, कौन है,
क्या करेंगे हम,
करुणा करेंगे वो तो धक्का देकर
જોર
સે ધક્કા દેંગે કે મેરા
કુછ ભી નહીં હોના, સામને વાલે કા જોર તો હો, લગ જાયેગા
જોર સે ધક્કા દેંગે. વિચાર કરેંગે કે ઉસકો ધીરે મારના ચાહિએ. लेकिन क्या है कि ऐसा उपदेश नहीं दिया जाता है सामान्य तौर से। इंडिविजुअल रहती है, सामूहिक समष्टिगत होती है।
चाहे
जो आत्मकल्याण का निर्धार करता है वो ऐसा ही करता है कि कुछ भी हो जाए हम तो हमारा आत्मकल्याण करेंगे करेंगे, हर हालत में करेंगे ही, ये बात होती है। માર્ગનો વિચાર કરતા જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છા પાત્ર આ દેહ, એટલે કે પોતાના શરીરનો મોહ કરવા યોગ્ય નથી, દેહ એટલે શરીર ઉપર મોહ કરવા યોગ્ય નથી, તેને દુઃખે શોચવા યોગ્ય આ આત્મા નથી, અને શરીરનું દુઃખ શરીરની પ્રતિકૂળતા એની ચિંતા કરવા યોગ્ય આત્મા નથી, એની ચિંતા શરીરની નહીં કરવી જોઈએ, આત્માને આત્મ અજ્ઞા એ શોચવું સિવાય બીજો આત્મ અજ્ઞા શોચવું એ સિવાય બીજો શોચ એને નથી, આત્માનું અજ્ઞાનથી અજ્ઞાનની ચિંતા કરવી, શરીરની ચિંતા ન કરવી, શરીરની અનુકૂળતા પ્રતિકૂળતાની ચિંતા ન કરવી, અજ્ઞાનની ચિંતા કરવી, એવા યમને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે, એટલે મૃત્યુ સામે દેખાવા છતાં પણ પોતાના દેહનો મોહ નથી જેને, એવા દેહાત્મ બુદ્ધિ જેને ટાળી છે જ્ઞાનીને નમસ્કાર કર્યા છે। પુરુષાર્થનો વિષય એવો છે યથા પ્રવૃત્તિકરણ, એટલે યથાર્થ પ્રવૃત્તિનું જે સાધન છે એ સાધન કરવા સુધી જીવ અનંતવાર આવ્યો છે, આત્મકલ્યાણની યથાર્થ પ્રવૃત્તિ થાય એવા સાધન સુધી જીવ અનંતવાર આવ્યો છે, પણ મિથ્યાત્મની ગ્રંથિ એટલે ગાંઠ ભેદી નથી, અને પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યાં ક્ષોભ પામી પાસે સંસાર પરિણામ થયો છે, પુરુષાર્થની ઓછપને લીધે પાછો વળ્યો છે, શું થાય છે કે જીવ ક્યાંક ને ક્યાંક એવી રીતે રોકાણો છે એને કંઈક ગાંઠ બાંધી લીધી છે, એટલે એનો પુરુષાર્થ ઉપડતો નથી, જેમ કે કોઈ પણ વ્યક્તિ સાથે પૂર્વગ્રહની ગાંઠ બાંધી અને એના પ્રત્યે દ્વેષના પરિણામ રહ્યા કરે. પોતાનો પુરુષાર્થ ન ઉપડે એટલે એ પ્રવૃત્તિ ગમે તેટલી બરાબર કરે તો પણ એક જગ્યાએ ગાંઠ પડી પકડીને રોકાઈ ગયેલો છે. એની ગાંઠ પડી ગયેલી છે એટલે મુમુક્ષુએ એ તપાસી લેવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ સાથે મારો પૂર્વગ્રહ તો નથી. દોષ દ્રષ્ટિ એમાં તીવ્ર થાય છે અને પર્યાય દ્રષ્ટિ પણ એમાં તીવ્ર. એને લઈને જીવ પાછો બીજો પુરુષાર્થ કરવામાં પણ આગળ નથી વધી શકતો એટલે પાછો પડે છે. બહુ ભાગ એવું બને છે કે કુટુંબની અંદર જ પૂર્વગ્રહ કોઈને કોઈ વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહ રહ્યા કરે. ખરેખર તો કોઈ કોઈનું કોઈ કાંઈ ખબર છે પણ સંબંધ માનીને અને એ સંબંધને પકડી રાખીને અને એની યોગ્યતાને પણ પકડી અયોગ્યતાને કે જે ગણો તેને પકડી રાખીને એ પકડમાંથી પોતે છૂટતો નથી તો પોતાને નુકસાન થવાનું, એનું નુકસાન પોતાને થવાનું. એટલે એ પૂર્વગ્રહ છે એ એક પ્રકારનું ઝેર છે, પોઈઝન છે. અને એ છોડવામાં જીવને ઘણો પુરુષાર્થ જોઈએ. એ છોડવાનો વારંવાર એવો પ્રસંગ આવે ત્યારે જીવ પુરુષાર્થી પાછો વળે છે, પાછો પડે છે. લગભગ આવું બને છે. અભિપ્રાય આખો બદલવો પડે, એકલો ભાવ બદલે એમ નહી, આખો અભિપ્રાય બદલવો પડે. એ વ્યક્તિ પ્રત્યેનો જે અભિપ્રાય બાંધ્યો એ અભિપ્રાય છૂટી જવો જોઈએ. મારા કારણે થશે પણ કાયમ માટે કોઈ વ્યક્તિને એવી જ માની લેવી એ પર્યાય બુદ્ધિ છે. કોઈ પણ વ્યક્તિ પર્યાય ક્યારે પણ બદલી શકે છે. એવી રીતે જ્ઞાનમાં ના અભિપ્રાયમાં ખુલ્લી વાતને ખુલ્લી રાખવી જોઈએ, પકડ નહીં. પકડ આવે તો નુકસાન પોતાને થાય, એ પકડનું નુકસાન પેલો જીવ ફરી જાય, આની પકડ ના બદલે ફરી જાય તો પકડ ના બદલે એવું બને. એટલે પોતાને પકડ નહીં આવવી જોઈએ. એના વિશે આપણે અભિપ્રાય બાંધી લઈએ છીએ ને આ તો આવો જ છે, આ તો આવી જ છે, એ કદી ન કરવું. એમ કે એક જીવની યોગ્યતા ગમે ત્યારે બદલાઈ જાય, આપણને ખબર પણ ન હોય. પણ આપણો પકડવાળો અભિપ્રાય આપણને નુકસાન કરે. એક ઝેર છે, પૂર્વગ્રહ છે એક એવું ઝેર કાઢવું મુશ્કેલ છે. એટલે પૂર્વગ્રહ ઉત્પન્ન જ ન થાય એવી પૂર્વ તૈયારી સત્સંગથી કરી લેવી જોઈએ. પૂર્વગ્રહ ઉત્પન્ન જ ન થઈ જાય તો પછી કાઢવામાં બહુ પુરુષાર્થ જોઈએ. ત્યારે એમાં ફેરફાર થાય છે, ત્યાં ફેરફાર નથી થતો. એ બહુ મુશ્કેલ છે પૂર્વગ્રહ. હા, બંને પૂર્વગ્રહ. પૂર્વગ્રહ મીન્સ પ્રેજ્યુડાઇસ. એટલે કોઈ પણ માણસ માટે વિચારવું હોય તો પ્રેજ્યુડાઇસ વિચારવું જોઈએ. હર વખત ન્યુટ્રલ થઈને એકદમ વિધાઉટ પ્રેજ્યુડાઇસ. એ મોડ ઓફ થિંકિંગ એ પ્રકારનું હોવું જોઈએ આપણો. વિચારવાની પદ્ધતિ જ એવી કરી નાખવી જોઈએ કે તમને કાલે જોયા છે એવા જ આજે શું એમ મારે નથી જોવું. કાલમાં આજમાં ફેર પડી શકે છે, ફેર તો એક સેકન્ડ પછી પડી શકે છે કોઈ પણ રીતે. કેમ કે યોગ્યતા તો ફ્લક્ચ્યુએટ થાય છે. એટલે કોઈ પર્યાય સ્થિર નથી, તો કોઈની યોગ્યતા સ્થિર માટે અભિપ્રાય નહીં. એની પાત્રતા કેવા પાત્રતા જ્ઞાનમાં જણાશે. જ્ઞાન તો અરીસા જેવું છે, એ જણાય એનો વાંધો નથી, પણ જાણીને પકડ કરવી એનો વાંધો છે. જાણવું એક વાત છે, પકડ કરવી બીજી વાત છે. સત્સંગ છે આ બધું સમજવાનું. ઓળખાણ એક વાત છે અને પૂર્વગ્રહ બીજી વાત છે. બે વાતને ડિફરન્શિયેટ કરતા આપણે, તમે પરિચયથી એક વ્યક્તિની ઓળખાણમાં છો, તો તમને એ વ્યક્તિની ઓળખ છે કે આ વ્યક્તિમાં આવી યોગ્યતા કે અયોગ્યતા છે. પણ જ્યારે તમે ડીલ કરો ત્યારે તમે ન્યુટ્રલ થવાની તમારી તૈયારી હોવી જોઈએ. તમારા જ્ઞાન નવું ડીલિંગ કરો ત્યારે તમારી આંખ ખુલ્લી હોવી જોઈએ કે ફેરફાર તો નથી ને. ફેરફાર ન પણ હોઈ શકે અને હોય પણ શકે. ન હોય તો આપણે એના દોષને મુખ્ય કરવાનું. ગુણ હોય તો આપણે પ્રમોટ કરવો છે, રાજી થવું છે ગુણ. દોષ હોય તો મુખ્ય કરવાનું, આ પોલિસી છે આપણે. પણ આપણે નજર ખુલ્લી રાખવાની છે કે વ્યક્તિમાં ફેરફાર છે કે નથી. સારો હોય તો ખરાબ પણ થઈ શકે છે અને ખરાબ હોય તો સારો પણ થઈ શકે છે. આપણી પાસે વિચારવાની પદ્ધતિ એવી સ્પષ્ટ હોવી જોઈએ કે જેવું હોય એવું આપણને જણાય. પૂર્વગ્રહને કારણે જણાય એમની. ઘણી વાર ડોક્ટર પાસે જઈને તમે આગળનો ઇતિહાસ નહીં જોવો, અત્યારે તમને શું લાગે છે એ તપાસી જોવો. વિચારવાની પદ્ધતિ તટસ્થ, મધ્યસ્થ અને એકદમ ન્યુટ્રલ હોવી જોઈએ. એ પોતાના માટે હિતકારક છે. સામી વ્યક્તિને લાભ નુકસાન સાથે આપણે સંબંધ નથી, પોતાના માટે તે હિતકારક છે.